અને આ જ વાતને આપણે ત્યાં કેટલીક ધર્મ ક્રિયાઓમાં પણ સાંકળી લેવામાં આવેલી છે. પ્રાચીન કાળની અંદર આપણે ત્યાં શ્વાસોશ્વાસની સાધના રોજની આવશ્યક ક્રિયાઓમાં બતાડવામાં આવી હતી સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓને માટે. આપણે ત્યાં જે કાયોત્સર્ગની વાત આવે છે કે 4 લોગસનો કાઉસક, 8 લોગસનો કાઉસક, 16 લોગસનો કાઉસક, આ કાયોત્સર્ગની અંદર કાયોત્સર્ગ કરવાનો છે. પ્રતિક્રમણમાં આવે તો એમ વિધિમાં કે ભાઈ કાયોત્સર્ગ કરવાનો. કાયોત્સર્ગ એટલે દેહભાવ થી મુક્ત થવાનું. સીધો અર્થ એનો એ છે કે કાયામાં રહેવા છતાં, દેહમાં રહેવા છતાં દેહ ભાવથી મુક્ત થઈ જવાનું. ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. તો શું આપણે કાયાનો ત્યાગ કરી શકશું? આત્મહત્યા કરવાની વાત છે ત્યાં આગળ કાયોત્સર્ગ કરવો એટલે? ના, આત્મહત્યા નથી કરવાની. પણ દેહમાં રહેવા છતાં જે આપણી આત્મબુદ્ધિ, દેહાત્મબુદ્ધિ કેળવાયેલી છે, દેહમાંથી આત્મબુદ્ધિને ખસેડી લેવાની છે. દેહાત્મબુદ્ધિનો ક્ષય કરી નાખવાનો છે, દેહાધ્યાસને તોડી નાખવાનો છે. એ કેવી રીતે છૂટી શકે? તો એ માટેનું આ એક અવલંબન આપણા જ્ઞાની પુરુષોએ બતાડ્યું હતું કે તમે જો શ્વાસોશ્વાસની સાથે તમારી ચેતનાને જોડી દેશો તો દેહભાવ ભૂલાઈ જશે, દેહાશક્તિ ક્ષીણ થઈ જશે. અને એટલા માટે કાયોત્સર્ગની જે અસલ શાસ્ત્રીય વિધિ છે એ લોગસ ગણવાની વિધિ નથી, પરંતુ શ્વાસોશ્વાસની વિધિ છે. આજે પણ જૂના જમાનાની કોઈ પ્રતિક્રમણની ચોપડીઓ છપાયેલી મળે છે અને હસ્તલિખિત પણ એવી પ્રતો મળે છે કે જેની અંદર લખવામાં આવેલું હોય છે કે આ રીતે આટલી વિધિ થઈ પછી ત્યારબાદ 100 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો. શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ છે, લોગસનો કાઉસર્ગ નહીં. 100 શ્વાસોશ્વાસનો કાઉસર્ગ, 108 શ્વાસોશ્વાસનો કાઉસર્ગ, 1008 શ્વાસોશ્વાસનો કાઉસર્ગ, 25 શ્વાસોશ્વાસનો કાઉસર્ગ, 28 શ્વાસોશ્વાસનો કાઉસર્ગ, આવા બધા વિધાનો આપણા જૈન ધર્મ ગ્રંથોમાં અને આપણી ક્રિયાઓના સંદર્ભ સૂત્રોની અંદર આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ કાળની કોઈ બલિયારી ગણો, પરંપરાનો કોઈ જળવાઈ ન શકી, જળવાઈ નહીં, માટે એ પરંપરા ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ અને પ્રતિક્રમણાદી ક્રિયાઓમાં કાયોત્સર્ગની અંદર શ્વાસોશ્વાસનું જે મહત્વ હતું એ મહત્વ છૂટી ગયું અને માત્ર સૂત્રોનું અવલંબન રહી ગયું. જો આવું ન હોય તો હવે હું તમને એક વિચાર આપું કે જો શ્વાસોશ્વાસનું મહત્વ ન હોત, શુદ્ધિને માટે શ્વાસોશ્વાસનું ધ્યાન બહુ જરૂરી છે, એ જો ન હોય તો શા માટે ક્યારેક એમ કે ભાઈ લોગસનો કાઉસક સાગરવર ગંભીરા સુધી, ક્યારેક એમ કે લોગસનો કાઉસક ચંદેશો નિમ્મલહેરા સુધી, ક્યારેક એમ કે લોગસ સંપૂર્ણ ગણવાનો. ભાઈ લોગસ એટલે ગણધર ભગવંતોનું બનાવેલું સૂત્ર છે, જે ગણધર ભગવંતોએ 7 ગાથા અને 1 ગાથાની 4 કડી એટલે 7 × 4 = 28 કડીઓનું પવિત્ર સૂત્ર જે ગણધર ભગવંતોએ બનાવીને આપ્યું, એવું ગણધર ભગવંતોના બનાવેલા એ શબ્દોને કાપી નાખવાની કઈ જરૂર ખરી? શા માટે સાગરવર ગંભીરા? છેલ્લી લીટી છે સિદ્ધા સિદ્ધિન મમ દિશંતુ. હે અનંત સિદ્ધ ભગવંતો, મને પણ આપ સિદ્ધિને આપનારા થાવ, કેટલી સુંદર પ્રાર્થના છે. સિદ્ધો મને સિદ્ધિને આપનારા થાવ, આ પદ શા માટે છોડી દેવાનું? સિદ્ધોની પ્રાર્થનાની કેમ બાદબાકી કરવામાં આવી? આવું કઈ થઈ શકે? શા માટે? કોઈ દિવસ વિચાર કર્યો છે તમે? કોઈ દિવસ કોઈ સાધુ મહારાજને જઈને પૂછ્યું કે મહારાજ સાહેબ આવી સરસ પ્રાર્થના તમે કેમ કઢાવી નાખો છો અમારા કાયોત્સર્ગમાં? પણ મહત્વ લોગસનું હતું જ નહીં. પ્રાચીન કાળમાં કાયોત્સર્ગ શ્વાસોશ્વાસના હતા, પણ શ્વાસોશ્વાસની પરંપરા છૂટી ગઈ અથવા તો શ્વાસોશ્વાસનો અભ્યાસ કરવાનું સરળ નહોતું, બધાને ફાવતું નહોતું, માટે એ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ થાય એ માટેના અવલંબન રૂપે, એના પણ સાધન રૂપે લોગસનું આલંબન આપણા જ્ઞાની પુરુષોએ ગોઠવી આપ્યું. અને એ લોગસ ગણવાની શાસ્ત્રીય વિધિ છે કે કાયોત્સર્ગમાં લોગસ કેવી રીતે ગણાય? કાઉસક કરતા તો આવડે છે ને? કેટલા કાઉસક કર્યા ભાઈ આપણે? તમે કર્યા ને મેં પણ કર્યા ને આજે તમે કરો છો ને હું એ કરું છું, પણ આજના એ મારા ને તમારા કાયોત્સર્ગના કોઈ ઠેકાણા નથી. આપણે બધે ગરબડ ગોટાળા ચલાવે જ રાખીએ છીએ અને બાપુની ગાડી હાલી જાય છે જેમ આગળથી હાલી આવી છે એમ ને એમ, એવી કરુણ દશા આપણી આ ધર્મ ક્રિયાઓની થઈ છે. અને છતાં જ્યાં ધ્યાનની વાત આવે ત્યાં આગળ અમે લોકો સાધુ સંતો અને અમારા પ્રબુદ્ધ કહેવાતા શ્રાવકો એ પાછા એમ કે ધ્યાન ધ્યાનની વાતો કરવાની, આપણી આવશ્યક ક્રિયાઓ એ જ ધ્યાન છે, આપણી એક એક ક્રિયામાં જ ધ્યાન છે. પણ ક્યાં છે ધ્યાન? બતાડો તો ખરા, કોક તો સમજાવો, ક્યારેક તો પ્રેક્ટિકલ કરાવો. માત્ર વાતો કરશું કે અમારી ક્રિયા એ જ ધ્યાન છે ને, અમારી ક્રિયામાં બધું ધ્યાન પડેલું છે, ક્યાંય ધ્યાન ધ્યાનની વાતો હોય નહીં. અરે એમ ન કરાય, ન ચાલી શકે. તમે જો હવે તમારા ઘરની અંદર તમે આ અનુભૂતિઓ નહીં કરાવી શકો, એ સાચા જિજ્ઞાસુ આત્માઓને ધ્યાનના આ માર્ગે તમે જો નહીં લઈ જઈ શકો, તો એ વ્યક્તિઓ પછી ગમે ત્યાં એ ધ્યાનની જિજ્ઞાસાથી જાય તો એમાં ગુનેગાર એ નથી, ગુનેગાર તમે છો. સંઘના નાયકો છે, સંઘના અધિકારીઓ છે, પરંપરાને ચલાવનારા ધાર્મિકો છે કે જેમણે પરંપરાને પણ વિશુદ્ધ નથી રાખી. માટે ધ્યાનની જિજ્ઞાસા વ્યક્તિઓને બીજે લઈ જાય છે અને પછી કેટલાક અસહિષ્ણુ આત્માઓ તરત જ એમાં ધર્મનો ધ્વંસ થતો દેખાય છે. આ વિપસ્સનામાં જાય છે, આ રજનીશમાં ગયા, આ મુક્તાનંદમાં ગયા, આ અહીં જાય છે, આ ત્યાં જાય છે. એટલે ક્યાંય જવાની જરૂર નથી, આપણે ત્યાં બધું છે. આપણા શાસ્ત્રોમાં અમારે ત્યાં બધું છે, પણ કોક દાડો તો તિજોરી ખોલીને બતાડો કે શું છે અને ક્યાં છે. બધું છે, બધું છે, બધું છે. કેમ ચાલ્યા કરશે ને ક્યાં સુધી ચાલ્યા કરશે? હકીકત છે કે અમારી એક એક આવશ્યક ક્રિયાઓ એ ધ્યાન છે. અમારું એક કાયો એક ખમાસમણું એટલે એમાં યોગના આસનો આવી જાય, પ્રાણાયામ આવી જાય, યોગની મુદ્રાઓ આવી જાય. પણ એ ખમાસમણું એવું કંઈક તમારે કરીને બતાડવું તો પડશે કે નહીં, કોકને શીખવાડવું તો પડશે કે નહીં, એના પરિણામો તમારે એની પાસે અનુભવવા પડશે કે નહીં, એ જો તમે નહીં અનુભવાવી શકો તો કઈ રીતે એ ખમાસમણું એક મહાન ક્રિયા છે એવી શ્રદ્ધા તમે જન્માવી શકશો આજની નવી પેઢીની અંદર? કાયોત્સર્ગ એક જબરજસ્ત સાધના છે, પણ એ કાયોત્સર્ગ કેવો હોય? જ્ઞાની પુરુષોએ આપણા પ્રાચીન પૂર્વજોએ કીધો છે, એનો પણ આપણે કોઈ ખ્યાલ મેળવ્યો છે ખરો? લોગસનું મહત્વ નથી, કાયોત્સર્ગની અંદર શ્વાસોશ્વાસનું મહત્વ છે. અને માટે જ ક્યાંક ચંદેશુ નિમ્મલેરા, ક્યાંક સાગરવર ગંભીરા અને ક્યાંક પરિપૂર્ણ કાયોત્સર્ગ કરવાનું વિધાન આપણા જ્ઞાની પુરુષોએ કર્યું છે. જ્યાં આગળ 100 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવાનો હોય, જેવી ગ્રંથિ જેવા દોષ લાગ્યા હોય દોષની શુદ્ધિ માટે કાયોત્સર્ગ છે, તો 100 શ્વાસ લેવા અને 100 વખત મૂકવા અને એ શ્વાસોશ્વાસની અંદર ચેતનાને અને મનને કેન્દ્રિત કરવું, એના દ્વારા ભૂત ભવિષ્ય અને વર્તમાનની એ સ્મૃતિઓમાંથી આપણું ચિત્ત મુક્ત બને છે, એટલે રાગદ્વેષની પરિણતિથી રહિત થાય છે અને ત્યાં કર્મની નિર્જના થાય છે. આ કર્મની નિર્જના કરાવવા માટે કાયોત્સર્ગ હતો અને એમાં એવા 100 શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું વિધાન જ્યાં કર્યું કે આજની ક્રિયા ચલો 100 શ્વાસોશ્વાસની કરવી છે તો કેવી રીતે થાય, એને માટે કીધું કે સાગરવર ગંભીરા સુધી લોગસનો કાયોત્સર્ગ કરવો. એટલે હવે કાયોત્સર્ગમાં લોગસ પણ ગણવાનો હોય તો કેવી રીતે ગણવાનો એની વિધિ બતાડી છે. શાસ્ત્રોમાં કીધું છે ઉષાસો પાય સમો, આ એક શાસ્ત્ર વાક્ય છે, એક શ્લોકની પંક્તિ છે. ઉષાસો પાય સમો, પાય એટલે પદ, કડી, પંક્તિ, ઉષાસો એટલે શ્વાસોશ્વાસ, એક શ્વાસોશ્વાસ પ્રમાણે એક પદ થવું જોઈએ. લોગસ ઉજ્જો અગરે, આ એક પદ કહેવાય. ધમ્મ તિથ યરે જીણે, આ બીજું પદ થયું. એક એક જે કડી છે એને એક એક પદ કહેવામાં આવે છે. આવું એક પદ બોલાય અને એક શ્વાસોશ્વાસ થાય એવી રીતે કાયોત્સર્ગની અંદર લોગસ ગણવાનો. ઉષાસો પાય સમો, એક શ્વાસોશ્વાસની સાથે એક એક પદ બોલાતું જાય એવી રીતે કાયોત્સર્ગ કરવાનો છે. આમ અપાણમ વોચિરામી કર્યું અને શરૂ કરીએ એટલે આપણો આમ શ્વાસ ઉપર પણ ધ્યાન હોય કે આ શ્વાસ આ થયું એટલે આટલામાં લોગસ ઉજ્જો અગરે, પછી થઈ ગયો એક શ્વાસોશ્વાસ પૂરો, હવે બીજો જયારે લો છો અને મૂકો છો એટલામાં ધમ્મ તિથ યરે જીણે, પછી ત્રીજો આવ્યો હરિયંતે કિત્તૈસમ, ચોથો આવ્યો ચૌવી સંપી કેવલી. ચાર શ્વાસોશ્વાસ થાય ત્યારે લોગસની એક ગાથા બોલાય. આજે તો આપણો ફ્રન્ટિયર મેં લોગસ જો ખરા પૂરો આવું શક આપણો. અરે ક્યાં આપણા તે કોઈ કાયોત્સર્ગના ઠેકાણા છે? આ તે કઈ શાસ્ત્રની આ મર્યાદાઓ છે. હું કોઈ મારા ઘરની વાત નથી કરતો, હું કોઈ મારું ચિંતન તમારી આગળ રજૂ નથી કરતો, આમાં કોઈ નવીનતા નથી. આ તો તમે લોકો નથી જાણતા એટલે તમને નવીનતા લાગે છે. બધા કે શું મહારાજ સાહેબ તમે તો આ નિર્જરા ભાવના આવી તો અમે કોઈ દિવસ સમજ્યા જ નથી, તમે બહુ સરસ બતાડો છો. મેં કીધું હું નથી બતાડતો, આપણા જ્ઞાની પુરુષો બતાડીને ગયા છે, મને એ જાણવા મળી, તમને નથી મળી એટલે તમને નવું લાગે છે, એમ લાગે છે કે મહારાજ સાહેબ કંઈક કહી રહ્યા છે. કોણ હું એટલે કેનાર પણ, અને ઘરનું બતાડવાનો મને શું અધિકાર છે? પણ આપણો આપણા એ સર્વજ્ઞ જ્ઞાની પુરુષો દિવ્ય જ્ઞાનીઓ આ કહીને ગયા છે કે ઉષાસો પાય સમો, શ્વાસોશ્વાસની સીધી સાધના તમે ન કરી શકો તો એ તમારે શ્વાસોશ્વાસની ગણતરી ન કરવી પડે. તમે તો લોગસ બોલતા જાઓ ને સહજ રીતે તમારા શ્વાસોશ્વાસની આ એક શ્વાસ થયો, આ બે થયો, ત્રણ થયો, ચાર થયા, પાંચ થયા, ક્યાં તમે શ્વાસોશ્વાસની ગણતરી કરવા બેસશો? એના કરતા તમારે ગણતરી ન કરવી પડે ને સાધના થઈ જાય એ માટે આ લોગસનું અવલંબન આપ્યું કે એક શ્વાસોશ્વાસની સાથે એક એક કડી બોલતા જજો. એ રીતે એક લોગસની સાત ગાથા એટલે એની એક ગાથાની ચાર પંક્તિ એટલે એક લોગસની કેટલી થઈ? 28 થઈ, બરોબર. હવે 100 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો હોય તો કેટલી કાઢી નાખવી પડે? 28 ચોક કેટલી થાય? 25 ચોક 100, એટલે જો 100 કરવા હોય તો 25 શ્વાસોશ્વાસ થવા જોઈએ તો છેલ્લી ત્રણ પંક્તિ કાઢી નાખવી જોઈએ. તો જ્યાં 100 શ્વાસોશ્વાસનું વિધાન ત્યાં કીધું કે ચંદેશુ નિમ્મલેરા સુધી કાયોત્સર્ગ કરવાનો. ચંદેશુ નિમ્મલેરા એ સાતમી ગાથાની પહેલી પંક્તિ છે. પછી આઈ ચેસુ અયમ પયાસેરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, આ ત્રણ પંક્તિઓ કાઢી નાખો. આ ત્રણ પંક્તિના અર્થ કેટલા સુંદર છે. ચંદેશુ નિમ્મલેરા જે 24 તીર્થંકરોની મેં સ્તવના કરી એમનું જે ધ્યાન ભર્યું એ 24 તીર્થંકરો કેવા છે? ચંદ્ર જેવા નિર્મળ છે. આઈચ્ચેસુ અયમ પયાસેરા, આદિત્ય એટલે સૂર્ય જેવા તેજસ્વી અને પ્રકાશને કરનારા છે. સાગર વર ગંભીરા, સાગર જેવા ગંભીર છે. અને એવા સિદ્ધો મને સિદ્ધિ આપનારા થાવ, આવા તીર્થંકરોના મહિમાના વાક્યો કાઢી નાખવાની કઈ જરૂર? પણ જો 28 નો તમે કરો પૂરો લોગસ ગણો તો શ્વાસોશ્વાસ 100 નથી થતા, વધી જાય છે. પણ 100 શ્વાસોશ્વાસનો કૌશક કરવો છે તો આ કંઈક કરવું જોઈએ. શું કરવું? વળી પાછી ગણતરીની ગરબડ ના થાય એટલે કીધું કે 4 લોગસ ગણવાના અને દરેક લોગસમાંથી 3-3 પંક્તિ ઓછી કરી નાખો. એટલે સીધે સીધો 4×12 ઓછી થઈ ગઈ. એટલે રહ્યા કેટલા? તો કે 100. એક લોગસમાં 25 શ્વાસ 100 શ્વાસ અને 4 લોગસમાં 100 શ્વાસોશ્વાસ, એટલે 100 શ્વાસોશ્વાસનો કૌશક હોય એટલે સીધા 4 લોગસ ચંદેશુ નિમ્મલેરા સુધી ગણવાનું જ્ઞાની પુરુષોએ કીધું. પણ અહીંયા આગળ જો લોગસનું મહત્વ હોત તો પૂરેપૂરા જ ગણવા જોઈતા હતા. પણ લોગસનું મહત્વ નથી, લોગસ ગૌણ છે, શ્વાસોશ્વાસનું મહત્વ છે. માટે આ વિધિ બતાડવામાં આવી. આ સમજણો જ્યાં સુધી આપણે ત્યાં નહીં આવે ત્યાં સુધી આ પિંડસ્થ ધ્યાનને આપણે કેવી રીતે સમજી શકશું? બધા કહે છે કે ઓહો નવી વાત આવ્યો, શું આ તો વિપસ્યનામાં તો આમ ગજબનો માર્ગ છે. અરે કોઈ નવી વાત જ નથી, તીર્થંકરોએ તો પ્રાચીન કાળથી આ બધી પ્રણાલિકાઓ અને પદ્ધતિઓ બતાડેલી છે. આપણે ત્યાં એ પરંપરા છૂટી ગઈ, કોઈક પરંપરામાં જીવંત રહી એટલો જ ફરક રહ્યો છે. આપણું કર્તવ્ય છે કે આપણે આપણી પણ પરંપરામાં આ બધી વાતોને પાછી જાગૃત કરી દઈએ. એટલું જ કામ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. હવે 108 શ્વાસોશ્વાસનો કૌશક કરવો હોય તો સાગર વર્ગંભીરા, આમ 112 થાય 28 ચોક, એમાંથી 4 કાઢી નાખવા છે. તો 4 કાઢી નાખવા છે તો કે સીધા સિદ્ધિ મમદી સંતુ, છેલ્લી એક પંક્તિ ચારે લોગસમાં એક એક વખત નીકળી જાય એટલે 4 નીકળી ગઈ. તો રહ્યા કેટલા? 108. એટલે સાગર વર્ગંભીરા સુધીનો તમે કૌશક કરો એટલે 108 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ થઈ જાય. આ રીતે આ પિંડસ્થ ધ્યાન એક સર્વશ્રેષ્ઠ ધ્યાન છે અને એના દ્વારા આપણે આપણા દેહાધ્યાસને ભૂલીને આપણી ચેતનાને સૂક્ષ્મ બનાવીને આપણે આગળ વધી શકીએ છીએ. પિંડસ્થ ધ્યાનની સાધના એ મનને શાંત કરવા માટે, મનને શુદ્ધ કરવા માટે અને મનનો લય કરવા માટેનું એક શ્રેષ્ઠ અવલંબન છે. અને એ શ્વાસોશ્વાસ પછી શરીરની અન્ય જે પ્રક્રિયાઓ છે, શરીરમાં ઉઠતા બીજા જે સ્પંદનો અને સંવેદનાઓ છે, શરીરની અંદર જાગતી જે વેદનાઓ છે, એ બધાને પણ એ રીતે એકવાર એ સૂક્ષ્મ બની તમારી ચેતના, સ્થિર બન્યું તમારું મન, અંદરની વસ્તુઓને પકડતું થયું, પછી એને તમારે તમારી સૂક્ષ્મ સંવેદનાઓ અને સૂક્ષ્મ વેદનાઓ ઉપર લઈ જાઓ. અને તે વખતે પણ પેલી વખતે જેમ રાગદ્વેષ રહિત દશામાં તમે રહી શક્યા છો, એ રાગદ્વેષ રહિત દશામાં રહેવાનો તમે અભ્યાસ કરો એટલે ત્યાં આગળ તરત જ કર્મની નિર્જરા થઈ જાય કે પૂર્ણ જાગૃતિ, અને છતાં ક્યાંય રાગ કે દ્વેષની કોઈ અસર નહીં એટલે કર્મની નિર્જરા થવાની જ છે. અને આત્મા આ દેહ ભાવને ભૂલીને આત્મદશાની અંદર સ્થિર થવાની સિદ્ધિ ત્યાં આગળ પ્રાપ્ત કરી શકે છે. અશુભ ધ્યાનને ટાળવું હશે તો આ શુભ ધ્યાનનું અવલંબન લેવું પડશે. શુભ ધ્યાનને સિદ્ધ કરવા માટે માત્ર વાતો કર્યા કરશું, અશુભથી ભાગવાની વાતો કરી કરીને તમે ક્યાં સુધી ભાગવાના છો? શક્ય છે કે તમે સંપૂર્ણપણે એનાથી મુક્ત બની શકો? તમે એવા વાતાવરણમાં બેઠા છો, એવા ઘરમાં જીવવાનું છે, એવા સંસારમાં હરવા ફરવાનું છે, ત્યાં આગળ એવી એવી ઘટનાઓ આવવાની છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થવાની પૂર્ણ શક્યતાઓ છે. એક પણ દિવસ તમારો એવો નહીં જતો હોય કે જે દિવસે તમને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનના કોઈ નિમિત્તો ન મળતા હોય. તમે જાગ્રતો ને એનાથી તમે બચી શકો એ બને, પણ તમને એવું નિમિત્ત જ ન મળે એવું બને. આ સંસારમાં મળવાનું જ છે તો તમે એનાથી ભાગી શકો એમ નથી. ભાગી ભાગીને તમે ક્યાં ભાગશો? ગમે ત્યાં જાઓ નિમિત્તો એ જ આવવાના છે, અવલંબનો એ જ મળવાના છે, વાતાવરણ એવામાં જ મુકાવવું પડવાનું છે. એક જ કામ કરવું પડે, નિમિત્તોથી ભાગવાને બદલે ચેતનાને જગાડવાનું કામ કરવું જોઈએ. આપણે ભાગવાનું શીખ્યા છીએ, જાગવાનું શીખ્યા નથી. ભાગી ભાગીને ક્યાં ભાગશો, એના કરતા જાગો, ભાગો નહીં. જે છે એ છે, પણ એમાં તમે જાગૃત બની જાઓ. દેહ ભાવને જ મહત્વ આપવાને બદલે, સ્થૂલ જગતની ઉપર જ ચેતનાને કેન્દ્રિત રાખવાને બદલે, નાની નાની વાતોને જ મહત્વ આપવાને બદલે તમે તમારી શુદ્ધ ચેતના પ્રત્યે જાગૃત બની જાઓ, શુદ્ધ ચૈતન્યનો વિચાર કરતા થઈ જાઓ. અને ચેતના પ્રત્યેની જાગૃતિને સતેજ બનાવવા માટે આ પિંડસ્થ ધ્યાનનું અવલંબન લઈ લો. તો પછી તમે કાયોત્સર્ગ ધ્યાનમાં હશો ત્યારે કદાચ ગમે તેવી ઘટના પણ બની ગઈ, તાકાત નથી, કે તમને કોઈ પણ અવલંબન, કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ બહારની ક્રિયા એ તમારા ચિત્તમાં કોઈ વિષય કે કસાયની વૃત્તિને જગાડી જાય, કોઈ રાગ કે દ્વેષની પરિણતિને વધારી જાય, કોઈ શક્ય નથી. જો કાયોત્સર્ગ ધ્યાન કરતા આવડે, પિંડસ્થ ધ્યાન દ્વારા દેહ ભાવને ભૂલતા આવડે, તો દેહ ઉપર શું થઈ રહ્યું છે એનો કોઈ ખ્યાલ ના આવે અને એટલી પળો આપણી સિદ્ધત્વની પળો બની જાય. સુદર્શન શેઠનું દ્રષ્ટાંત તો બહુ જાણીતું છે કે અભયા રાણી જે સુદર્શન શેઠની ઉપર મોહિત થઈ ગઈ અને એ સુદર્શન શેઠને પોતાના બનાવવા માટે તલપાપડ બનેલી અભયારાણીએ માંગણી મૂકી. પણ સુદર્શન શેઠ એવા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, એવા પવિત્ર એક સાધક પુરુષ હતા કે એને જયારે કોઈ મચક ના આપી ત્યારે એની ઉપર મોહિત બનેલી અભયારાણીએ, ચતુર્દશીનો દિવસ હતો, પાખીનો દિવસ, અને સુદર્શન શેઠે પૌષદ વ્રતનો સ્વીકાર કર્યો હતો. એ પૌષદ વ્રતની અંદર રહેલા સુદર્શન શેઠને કાયોત્સર્ગ ધ્યાનમાં, પૌષદમાં સુદર્શન શેઠ લગભગ કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહેતા હતા અને તે વખતે કાયોત્સર્ગ ધ્યાનની અંદર સુદર્શન શેઠ ઉભા છે ત્યારે અભયારાણીએ ષડયંત્ર ગોઠવીને પોતાના માણસો દ્વારા એનું અપહરણ કરાવ્યું. એને આખો ને આખો ઉપાડી જાય તોય સુદર્શન શેઠનો કાયોત્સર્ગ ખંડિત ન થાય. ઉપાડીને એને રાજમહેલની અગાશીમાં લાવવામાં આવ્યા અને અભયારાણી ત્યાં આગળ પહોંચે છે. સુદર્શન શેઠ રાત્રિનો સમય છે, અગાશીનું એકાંત છે, સુદર્શન શેઠ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા છે અને ચાંદની ખીલેલી છે. આકાશમાંથી વેરાતી એ ચાંદનીના ઉજ્જવળ પ્રકાશમાં સુદર્શન શેઠની એ માંસલ સ્વસ્થ અને યુવાન કાયાની ઉપર એ તેજ લીસોટા મારી રહી છે ચાંદની. અને ત્યારે અભયારાણી એની ઉપર મોહિત થયેલી, કેટલાય સમયથી મનમાં એનું જ ધ્યાન ધરતી આવી ચડે છે એકાંતનો સમય. અને અભયારાણી સુદર્શન શેઠને વિનવે છે, એ પણ એક યુવાન સ્ત્રી છે અને રાજરાણી છે. આવી એક લાવણ્ય નિતરથી, સૌંદર્યથી ભરપૂર એવી એક યુવાન સ્ત્રી, એક બાજુ યુવાન સ્ત્રી છે, સૌંદર્ય અંગ અંગમાંથી નીકળી રહ્યું છે, લાવણ્ય ખીલી ઉઠેલું છે, યૌવન ફાટ ફાટ થઈ રહ્યું છે, આકાશમાંથી ચાંદની વેરાઈ રહી છે, નિરવ શાંતિ છે અને પરમ એકાંત છે અને મનગમતી પાત્ર સામે છે. એવી અવસ્થામાં પણ એ રાણી સુદર્શન શેઠને વિનવે છે, કાકલુદી કરે છે, ભોગ સુખોની માંગણી કરે છે. પણ કલ્પના કરો સુદર્શન શેઠનો કાયોત્સર્ગ કેવો હશે કે રાણી સામે છે, મધુર શબ્દો બોલી રહી છે, વિનવણીઓ કરી રહી છે, છતાં સુદર્શન શેઠને એની કોઈ અસર નથી, એને કોઈ ખ્યાલ પણ નથી. કારણ કે દેહ ભાવથી એવા એ ઉપર ઉઠી ગયા છે, એ ધ્યાન સાધનામાં, કાયોત્સર્ગ ધ્યાનમાં એવા કોઈક અલૌકિક પ્રદેશમાં પહોંચી ગયા છે કે બહારથી ભલે એ ઉભા છે, અંદરથી એમાંથી નીકળી ગયા છે. કાનમાં, આંખમાં, બધી ઇન્દ્રિયોમાં હડતાલ પડી ચૂકી છે, કોઈ સક્રિય નથી. અત્યારે હડતાલ પાડતા આવડે છે? કોઈ દાડો આપણે હડતાલ પાડી છે ખરી? ઠેક ઠેકાણે હડતાલો પાડનારા આપણે, ક્યારેય પણ આપણા આંતર જગતની અંદર હડતાલ પાડવાનો વિચાર પણ નથી કર્યો કે આજે મારે આ એક કલાકને માટે કે એક સામાયિકને માટે હું પાંચે ઇન્દ્રિયોને હડતાલ ઉપર ઉતારી દઉં છું, કોઈ કામ નહીં કરે. અને છેવટે મહાંતતાની પરાકાષ્ઠાએ પહોંચેલી અભયારાણી જયારે કંઈ નથી કરી શકતી, તે વખતે એનું કંઈ નથી વળતું, હવે એ તો હદ પર આવી ગઈ છે ને પરાકાષ્ઠાએ પહોંચી છે, ત્યારે પોતે દોડી જાય છે અને સુદર્શન શેઠને બાથમાં લે છે, ભેટી પડે છે. એક યુવાન રાજરાણી એ પ્રેમથી જયારે આલિંગન મારતી હોય એકાંત સ્થળની અંદર એક યુવાન વ્યક્તિને, કાયોત્સર્ગની અંદર ઉભેલા એ સુદર્શન શેઠને બાથમાં લઈને ભીસે છે, ચુંબનો કરે છે અને મોહની ક્રિયાઓ કરે છે. પણ તે વખતે પણ સુદર્શન શેઠને એની કોઈ અસર નથી થઈ અને ત્યાં પણ સુદર્શન શેઠ નિષ્કલંક રહ્યા છે. સુદર્શન શેઠનું ચરિત્ર લખનારા આપણા આચાર્ય ભગવંતોએ ત્યાં આગળ આખું આ પ્રસંગનું બહુ રસાળ વર્ણન કર્યું છે અને એ રસાળ વર્ણન કરીને છેલ્લે એનો એક નિષ્કર્ષ આપ્યો છે. મારે તો એટલું જ તમને આજે કહેવું છે કે એમાં એમ કીધું કે આવી વિષમ પળોની અંદર સુદર્શન શેઠ, એને દેહની કોઈ અસર ન થઈ, દેહની કોઈ વૃત્તિઓ ન જન્મી, દેહ ભાવથી એ મુક્ત રહી શક્યા અને વાસનાથી નિર્લેપ રહીને પવિત્રતાનું જે પોતાની આત્માની સહજ દશા છે એને અનુભવી શક્યા, એનું કારણ શું? આવા અનુકૂળ ઉપસર્ગની વચ્ચે પણ ટકી રહેવાની સિદ્ધિ એમને શેનાથી પ્રાપ્ત થઈ? ત્યાં આગળ એ શબ્દો વાપર્યા છે કે સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં લીન હોવાના કારણે. આ શબ્દ છે, સંસ્કૃતમાં એમનું ચરિત્ર લખાયું છે, એમાં એમ લખ્યું છે સિદ્ધ સ્વરૂપ ધ્યાનાવસ્થયા, એટલે કે સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં લીન હોવાના કારણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા એ સુદર્શન શેઠ આ અનુકૂળ ઉપસર્ગને જીતી ગયા. બાહ્ય ભૂમિકા એ વિષયને કસાયના ગમે એવા વાવંટોળ વિંઝાય, તમે ભાગી ભાગીને ક્યાં ભાગશો? સુદર્શન શેઠ ક્યાં ભાગી શકે હવે? અત્યારે કોઈ તાકાત નથી. પણ કાયોત્સર્ગ ધ્યાનની અંદર એવા ખોવાઈ ગયા છે કાયોત્સર્ગ ધ્યાનમાં લીનતા એવી આવી ગઈ છે કે એ લીનતાના કારણે દેહમાં હોવા છતાં એની ચેતના દેહથી મુક્ત બની ગઈ છે. દેહાધ્યાસ એનો છૂટી ગયો છે. દેહ ભાવને ભૂલીને આત્મભાવમાં એ લીન બન્યા છે. કારણ કે જેવો સિદ્ધ ભગવંતોનું નિર્મળ સ્વરૂપ હતું, દેહાતીત અવસ્થા હતી, એવી જ પોતાનું પણ દેહાતીત સહજ સ્વરૂપ છે. એ સિદ્ધ સ્વરૂપનું જે સિદ્ધનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ મારામાં પડેલું છે. હું સિદ્ધ સ્વરૂપી છું. એ સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં લીન હોવાના કારણે દેહનું ધ્યાન ભૂલાયું અને દેહમાં ચેતના જ નથી. ત્યાં મળદા ઉપર કોઈ કંઈ પણ કરે તો અસર થાય એમ સુદર્શન શેઠ અત્યારે દેહ ભાવથી એટલા બધા પર થઈ ગયા છે કે આધ્યાત્મિક ભૂમિકા એ કેવું હોય તો એમનું આધ્યાત્મિક મૃત્યુ થઈ ગયું હતું. એના દેહનું સ્પિરિચ્યુઅલ ડેથ, આધ્યાત્મિક મૃત્યુ હતું એના દેહનું. એનો આત્મા એનાથી બહાર નીકળી ગયો છે અને એ બહાર નીકળી જવાના કારણે એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એને કોઈ અસર નથી. માટે જ્ઞાની પુરુષોને લખવું પડ્યું કે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હોવાના કારણે સિદ્ધ સ્વરૂપના ધ્યાનની અનુભૂતિમાં આ સુદર્શન શેઠ આ પરીક્ષાને જીતી ગયા. કારણ કે ભાગ્યા નહીં, જાગ્યા. પોતાની શુદ્ધ ચેતના પ્રત્યે એટલા બધા જાગ્રત બની ગયા કે જે અશુદ્ધ ચેતના જ્યાં આગળ વીંટળાયેલી હતી એનાથી એ સહજપણે મુક્ત બની શક્યા. આપણે પણ જો વિષય અને કસાયથી મુક્ત બનવું હોય, રાગદ્વેષની પરિણતિઓને તોડી નાખવી હોય, ચિત્તની અશાંતિ અશુદ્ધિ અને અનેકાગ્રતાને જો આપણે છોડી દેવી હોય તો એ માટે અશુભ ધ્યાનને ટાળવું પડશે. પણ અશુભ ધ્યાનને ટાળવા માટે માત્ર ભાગવાનો ધંધો નહીં ચાલે. જેમ એ અશુભ નિમિત્તોથી બચવાનો પ્રયત્ન કરીએ એમ સાથે આપણું ઉપાદાન યોગ્ય બનાવીએ, રેઝિસ્ટન્સ પાવર આપણો એટલો બધો આપણે વિકસાવી દઈએ કે વિપરીત વાતાવરણની વચ્ચે પણ આપણને એની કોઈ અસર ન થાય એવી ભૂમિકાને આપણે પ્રાપ્ત કરવી જોઈએ. અને એ રેઝિસ્ટન્સ પાવર આપણો વધે, સંરક્ષણાત્મક શક્તિ આપણી પાવરફુલ બને એ માટે શુભ ધ્યાનનો માર્ગ આપણે સ્વીકારવો પડશે. ધર્મ ધ્યાનની સાધના કરવી પડશે. એ ધર્મ ધ્યાનની સાધના ચિંતનની ભૂમિકાએ કરવાની છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય દ્વારા અને પ્રેક્ટિકલ સાધનાની રૂપે કરવાની છે. પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન દ્વારા એમાંનો કલ્લો પ્રકાર છે પિંડસ્થ ધ્યાન. એ પિંડસ્થ ધ્યાન દ્વારા કેવી રીતે આપણે આ અવસ્થાએ પહોંચીએ એનો વિચાર આજે કર્યો. હવે પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન એ આજે પૂરું કરવું હતું, પણ ઘડિયાળ કહે છે કે સમય થઈ ગયો છે એટલે આપણે એને કાલ ઉપર મુલતવી રાખીએ. કાલે તો હવે ચોક્કસ નિર્જરા ભાવના મારે પૂરી કરવી જ પડશે. ખરેખર વિચાર્યું નથી હોતું એવું નીકળી પડતું હોય છે અને આનંદ એટલો બધો આવે છે એમ થાય કે શું આ જ્ઞાની પુરુષોના તત્વ બિંદુઓ છે એમાં જો ડૂબકી માર્યા જ કરીએ, માર્યા જ કરીએ, બહાર નીકળવાનું જ મન ન થાય એવો આ અદભુત જ્ઞાનનો ખજાનો છે. અને હું તો એ ઉપકાર તમારા સૌનો માનું છું કે તમે સૌ કોઈ હોંશે હોંશે જે રીતે દોડતા આવો છો તો મને આ એક તત્વચિંતન કરવાનો મોકો મળે છે અને જે અદ્ભુત બિંદુઓ પ્રાપ્ત થાય છે એનાથી બીજાને તો લાભ થશે કે નહીં થાય કે થશે ત્યારે, પણ મને તો ચોક્કસ લાભ થઈ રહ્યો છે એટલે એ ઉપકાર તમારો છે. અને એમાં એ ખાસ કરીને તો નિર્જરા ભાવના મેં તો પૂરી કરી નાખી હતી, પણ અમારા ભગવાનદાસભાઈ, ધીરુભાઈ અને રમેશભાઈ કોઠારી એ ત્રણ જણાનો પ્રેમ ભર્યો આગ્રહ મને આ નિર્જરા ભાવનામાં પાછો લઈ આવ્યો. નહીં તો કદાચ ધર્મ ધ્યાનનું ચિંતન આટલું હું કરી શક્યો ન હોત અને એનો આવો સ્વાધ્યાય કરવાની તક મને મળી ન હોત. કારણ કે સાંજ સુધારસ દર વર્ષે વાંચું છું પણ આ ડિટેલ્સમાં આજ સુધી કોઈ વાર ગયો નથી. આ પહેલી જ વખત જવાનો મોકો મળ્યો અને તમારા થકી મળ્યો છે એટલે આવો સ્વાધ્યાય કરવાની, તત્વચિંતન કરવાની અને એક નવા જ પ્રદેશમાં વિહરવાની તમે બધાએ જે મને તક આપી છે એ બદલ તો હું તમારા આત્માને જેટલા અભિનંદન આપું અને જેટલા ઉપકાર માનું એટલા ઓછા છે. આ જ તત્વચિંતનમાં હજી થોડીક ડૂબકીઓ આપણે આવતીકાલે મારીશું અને કાલે આ નિર્જરા ભાવનાની ધ્યાન સાધનાની બાકીની ત્રણ પદ્ધતિઓ, જેમ પિંડસ્થ ધ્યાન દ્વારા દેહાતીત અવસ્થાને પામી શકાય છે એમ પદસ્થ ધ્યાન દ્વારા, રૂપસ્થ ધ્યાન દ્વારા, આ બધા ધ્યાન દ્વારા પણ રૂપાતીત અવસ્થાને, દેહાતીત અવસ્થાને કેવી રીતે પામી શકાય એ અંગેની કેટલીક વિચારણાઓ આવતીકાલે આપણે કરીને કાલે આ ભાવનાને પૂર્ણ કરીશું. બરોબર,
આજે જે વિચારો છે જે સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બહેનો માટે
Thank you.